તારીખ 23/11/1985 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન પાના નંબર 32 સળંગ પ્રવચન નંબર 68
સ્વરૂપ ઉપાદે છે, એકમાત્ર પોતાનું પદ ઉપાદે છે અને અન્ય સર્વ પર પદ છે. અહિયાં પોતાનું પદ ઉપાદે છે એટલે રાગ નો વિષય બનાવવું, પરપદ વ્યય છે એટલે દ્વેષ નો વિષય બનાવવો એમ કહેવા માંગતા. જ્યાં વિતરાગ ભાવ છે ત્યાં ઇષ્ટ અનિષ્ટ પણ નથી, અથવા વિતરાગ ભાવમાં કોઈ અન્ય પદાર્થ અનુકૂળ પ્રતિકૂળ નથી. અન્ય સર્વપદ વ્યય છે એટલે કે અન્ય સર્વ પદાર્થો મને પ્રતિકૂળ છે એમ નથી. હું જ્ઞાન માત્ર છું અને અન્ય સર્વ જ્ઞેય માત્ર છે એમ જ્ઞાનને માત્ર જ્ઞાતા ભાવે જાણનારના સ્થાનમાં રાખવું અને જ્ઞેયને માત્ર ભિન્ન પદાર્થ સ્વરૂપ માત્ર જ્ઞેયના સ્થાનમાં જાણવું, અનુકૂળ પ્રતિકૂળ નહીં જાણતા માત્ર જ્ઞેયના સ્થાનમાં જાણવું, એવું વિતરાગ ભાવે જ્ઞાતા દ્રષ્ટાપણામાં નિષ્ફળ ઉપાદે છે એમ કહેવાય છે. નિષ્ફળનો રાગ ઉપાદેયતાનો વિકલ્પ એ પ્રકાર નથી, પણ ત્યાં નિષ્ફળ ઉપાદેય છે એટલે પોતે જ્ઞાતા ભાવે રહેતા નિષ્ફળની ઉપાદેયતા છે. જો ઈષ્ટ અનિષ્ટ પણ મટે, અનુકૂળતા પ્રતિકૂળતાની કલ્પના મટે, તો જ ઈષ્ટ અનિષ્ટ પણાને અનુસરીને થતા સર્વ પ્રકારના વિકલ્પો મટે. જો વિકલ્પો મટે તો સ્વરૂપ સમાધિ થાય, અને સ્વરૂપ સમાધિ થાય તો સ્વરૂપનો આનંદ ઉપજે. અને થોડી આનંદની વાત એવી છે કે જે દેશ માત્ર નિજાવલોકન જેવું છે કે ઇન્દ્રાદિની સંપદા વિકારરૂપ ભાસે છે, એક દેશ એટલે અંશ માત્ર. નિજ અવલોકન એટલે નિજ અનુભવન, અહીંયા સ્વરૂપનો આંશિક અનુભવ જે ચોથા ગુણ સ્થાનમાં મોક્ષ માર્ગના પ્રવેશ કાળમાં થાય છે તે એક દેશ છે એટલે આંશિક છે. સંપૂર્ણ અનુભવ 13મા ગુણ સ્થાનમાં છે જ્યાં કેવળ જ્ઞાન પ્રગટ થાય છે, અને ચતુષ્ઠય પ્રગટ થયા ત્યાં પરિપૂર્ણ અનુભવ સ્વરૂપનો, અને નીચેના ગુણસ્થાને ગુણસ્થાન અનુસાર આંશિક અનુભવ છે. આંશિક અનુભવ એટલે અનુભવનો વિષય અંશ માત્ર અનુભવમાં આવે છે એમની, અનુભવનો વિષય તો જેટલો પૂર્ણ અનુભવમાં આવે છે એટલો જ અંશ અનુભવમાં આવે છે. પણ અનુભવ કરનાર અવસ્થા પૂર્ણ વિકસિત નથી, આંશિક વિકાસ પામેલી છે એમ કેમ. એક દેશ માત્ર નિરાવલોકન જેવું છે ઇન્દ્રાદિની સંપદા વિકારનું ભાષે છે એ નિજ અવલોકન એટલે નિજ અનુભવમાં થતો આનંદ એવો છે, નિરાકુરતા એવી છે, એનું સુખ એવું છે, શાંતિ એવી છે કે ઇન્દ્રની સંપદા પ્રત્યે દ્રષ્ટિનું લક્ષ જાય. જે સંપદાની જોતા વિચરા દ્રષ્ટિને આશ્ચર્યનો કહો ભાવ થાય એ શું વૈભવ છે. તે જ સંપદા પ્રત્યે, તે જ વૈભવ પ્રત્યે સમય દ્રષ્ટિનો ઉપયોગ જાય તો એને આકુલતા થાય. આકુલતા તો બે ને થાય પણ પેલાને ખબર પડતી નથી. દ્રષ્ટિની કે સુખની કલ્પના થાય છે ત્યાં એમ થાય છે તો એને આકુલતા થાય છે, પણ એ બેભાન અવસ્થામાં છે એટલે એને ખબર નથી. સમ્યક દ્રષ્ટિ સભાન અવસ્થામાં છે, સ્વરૂપનું ભાન વર્તે છે, સુખ સ્વરૂપનું ભાનમાં છે એટલે એને દુઃખનું જ્ઞાન થાય છે કે આ ઉપયોગ બહાર જાય છે એટલું દુઃખ. પછી સમ્યક દ્રષ્ટિ ઇન્દ્ર પોતે હોય અને પોતાની સંપત્તિ ઉપર એનો ઉપયોગ જાય, આ ઇન્દ્રાસન છે, રત્નગરિક ઇન્દ્રાસન હોય છે, એના ઉપર જઈને હું બેસું, સભા ભરાણી છે દેવોની, હું જઈને ઇન્દ્રાસન ઉપર બેસું, એને દુઃખરૂપ ભાસે છે એવો વિચાર આવે છે, એને દુઃખનું કારણ છે, સભાન અવસ્થા છે. આ તો ગોદડું હારું ન હોય તો પણ એને મમત્વ થાય છે, અથવા એના પ્રમાણમાં સારું હોય છે, એના પ્રમાણમાં બધું હોય ને, દેવલોકમાં દેવલોકના પ્રમાણમાં હોય, અહીંયા હોય તે એના પ્રમાણમાં. તો પણ જીવને આ મારું છે, મારું છે તે સારું છે, ઠીક છે, મને અનુકૂળ છે આ, એમાં એને દુઃખ થાય છે. આ સંયોગો મારી અનુકૂળતા રાખનારા, અનુકૂળતા સાચવનારા, અનુકૂળતા કરનારા સંજોગો છે. બરાબર અનુકૂળતા પ્રમાણે ઘર ગોઠવે છે ને, ઘર બનાવે, ઘર ગોઠવે, સાધન પોતાની અનુકૂળતાની કલ્પના પ્રમાણે કરે છે. એ ભાવમાં દુઃખ છે, સુખ નથી પણ દુઃખ છે. સુખ લાગે ને દુઃખ ન લાગે એને ત્યાંથી પાછા વળવાનું કેવી રીતે બને? અનુભવ તો અંતર્મુખ દશાનો ઉપયોગ છે. અહીંયા જ્યાં બારમાં સુખ લાગ્યું છે ત્યાંથી ઉપયોગને ફરવાનું કારણ તો કઈક મળવું જોશે. ત્યાં જવાનું જ એમ કારણ છે, એમ ત્યાંથી પાછા વળવાનું પણ કારણ તો જોશે. ત્યાં જવાનું કારણ સુખ છે તો ત્યાં નહીં જવાનું કારણ દુઃખ થવું જોઈએ. જે સમજાય એ વાત છે. વિકલ્પ માત્રમાં એ તો ત્યાં સુધીની વાત છે. વેદ જ્ઞાનમાં સમ્યક દર્શન પહેલા, વેદ જ્ઞાનમાં ત્યાં સુધીની વાત છે. સમ્યક દર્શન થનાર જીવને શુદ્ધ સ્વરૂપનો વિચાર વિકલ્પ છે એમાં દુઃખ લાગે. જ્ઞાનમાં જે નિર્ણયમાં નિશ્ચયમાં ભાષણમાં જે સુખનું અનંત સુખનું સ્વરૂપ છે, અનંત સુખનું દળ છે, એ નિધાનનો સીધો અનુભવ નથી ને વચ્ચે રાગ ક્યાં ઉત્પન્ન થાય છે, વિકલ્પ ક્યાં ઉત્પન્ન થાય છે? વચ્ચે ઉત્પન્ન થતો વિકલ્પ છે એને અનુભવ નથી થતો, એનાથી એ બાધક છે ત્યાં. વ્યવહાર એમ કહેવાય કે એવો વિકલ્પ થયો પછી અનુભવ થયો, માટે વિકલ્પ સાધક છે, વિચાર સાધક છે અને અનુભવ સાધ્ય છે, એમ વ્યવહારે કહેવાય. વ્યવહારે જેને અનુકૂળ કહેવાય તેને જ નિશ્ચય પ્રતિકૂળ કહેવાય. નિશ્ચયથી તે જ પ્રતિકૂળ થાય, ત્યાં તે ન થાય અને સીધો પ્રયત્ન પુરુષાર્થ ઉગ્ર થઈને નિર્વિકલ્પ અનુભવ કરે, નિર્વિકલ્પ સ્વરૂપમાં અભેદ ભાવ, અભેદ અનુભવરૂપ ભાવ એટલા સ્વરૂપના રસથી કરે અથવા થાય, કરે અથવા થાય એક આ છે. ત્યાં વિકલ્પની ઉત્પત્તિ નથી થતી અથવા વચ્ચે વિકલ્પની દખલ છે એ ત્યાં નથી થતી. સૂક્ષ્મ વિકલ્પ ઘોલન રૂપ, મનન રૂપ, ચિંતન રૂપ વિકલ્પ છે, એ પણ દુઃખ ભાવ છે. મેલ તો થોડો હોય કે જાજો હોય, મેલ જ રહે કે બીજું કઈ થાય, મલિનતા છે થોડી કે જાજુ, પણ મલિનતા તો મલિનતા છે, જાત કે ક્યાં છે. એમાં સુખ જ્યાં સુધી જણાય ને સાતા થાય ત્યાં સુધી, ત્યાંથી ખસવાનું જીવને બધું. એક તો એકત્વ બુદ્ધિ પ્રણમી રહ્યો છે ને એમાં એને અભિપ્રાય જો સુખનો હોય, ઇષ્ટપણાનો હોય, તો કોઈ રીતે ત્યાંથી પાછું ફરી શકાય એ નિયમબદ્ધ વાત છે. અહીંયા તો કહે છે ઇન્દ્ર આદિની સંપદા ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત લીધું છે, પછી નીચેની બધી વાત જેને જે પ્રકારનો ઉદય હોય ત્યાં એનું લક્ષ જાય છે. જીવનું લક્ષ તો જ્યાં એનો ઉદય હોય ત્યાં જાય છે. તો એ ઉદય પ્રત્યે લક્ષ જતા, ઉદય પ્રત્યે ઉપયોગ જતા રાગ નામ વિકાર ઉત્પન્ન થાય છે. આ ઠીક લાગે છે, આ અઠીક લાગે છે, એવું કોને ભાસે છે? કે જેને એક દેશ પણ નિજાવલોકન થાય એને, કેમ કે એને અનુભવની શાંતિ જોઈ. આવી વાત થયો તમે ઉદય દ્રષ્ટિ પ્રકાશનું પ્રકાશન થયું. ત્રીજા ભાગમાંથી આ પ્રશ્ન મૂક્યો કે દેવાદી પ્રત્યે ઉપયોગ થાય તો ભઠ્ઠી જેવું દુઃખ લાગવું જોઈએ. દેવ આદિ કે દેવ ગુરુ શાસ્ત્ર થોડું દુઃખ નહીં, પણ સ્થૂળ વિકલ્પ છે ને, આત્માના સ્વભાવના વિકલ્પમાં તો સ્વભાવની શાંતિ ઉપર લક્ષ છે, એની પુરુષાર્થની અલ્પતા છે એટલે વિકલ્પ ઉપજે છે, પણ એ મંદ ઉપજે છે. અહીંયા તો સ્થૂળ ઉપયોગ છે, સર્વજ્ઞદેવની ભક્તિ પૂજા સ્થૂળ ઉપયોગ છે, સ્થૂળ રાગ છે. ગુરુની ભક્તિ એ પણ સ્થૂળ રાગ છે, શાસ્ત્ર સ્વાધ્યાયની શાસ્ત્ર ભક્તિ પણ સ્થૂળ રાગ છે. એમાં ભઠ્ઠી જેવું દુઃખ લાગવું છે, ભઠ્ઠીમાં ક્યાં સુધી પીડે, દુઃખ ન લાગે ત્યાં સુધી પીડે અરે, ત્યાં સુધી એ દુઃખ ન લાગે ત્યાં સુધી. આમ છે અતિશયોક્તિ, અતિશયોક્તિનો આ વિષય નથી, વધારે પડતું કે છે વાસ્તવિકતા છે, ખરેખર આ વાસ્તવિકતા છે. ત્યારે દેવગુરુ શાસ્ત્રની જેને ભક્તિ કિંમત ઘણી આપી હોય, જાણે જાણે એનો એને ધર્મ માન્યો હોય, અને એ પ્રકારના કસાયની મંદતાના સ્થૂળ પરિણામ થવા છતાં પણ કસાયની મંદતાને કારણે એમાં સાતાને શાંતિ વેધી હોય કલ્પનાથી છે નહીં. ત્યાં આત્માની શાંતિ નથી, છતાં શાંતિ એને વેદાણી હોય કલ્પિત છે, એ મનની કલ્પના છે, એને એ જરા કઠણ પડે. આ વાત બરાબર લાગશે. દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે ઉપયોગ જાય ને પછી જેવું દુઃખ લાગે, આ વાત કઈ બરાબર લાગતી નથી. વાત ચાલ્યો ગુરુદેવે સીધો અભિપ્રાય આપ્યો, આત્માની શાંતિ જેને જોઈ હોય એને તો આમ જ લાગે, આમ ન લાગે એને આત્માની શાંતિ જોઈ નથી, અનુભવી નથી, જોઈ નથી એટલે અનુભવી નથી. આમ મેળ ખાતો અનુભવ કરનાર તો ભિન્ન ભિન્ન છે જીવો, એક સમ્યક દ્રષ્ટિની કેવી શાંતિનો અનુભવ થાય છે એની મેળવણી કેવી રીતે કરવી એનો અનુભવ એની પાસે છે, પોતાનો અનુભવ પોતાની પાસે છે. મને જેવો અનુભવ થયો એવો જ આને અનુભવ થયો એ કેવી રીતે મેળવવો, આ રીતે મેળવવો કે એને જો આ ભઠ્ઠી જેવું દુઃખ લાગે છે તો મને પણ ભઠ્ઠી જેવું દુઃખ લાગે છે. વાત બરાબર છે, એને શાંતિ હોવું, જેને અનુભવી હોય એને જ આ ખબર પડે એવું છે, બીજાને તો સાતાનું સુખ એમાં લાગ્યા વિના રહે. સર્વ સામાન્ય જીવોને તો એમાં સુખ લાગશે, સાતા શાંતિ અનુભવાશે, એ પુદ્ગળજન્ય ભાવ છે, પુદ્ગળ પ્રકૃતિનો એ સ્વાદ છે, એ આત્માના સ્વરૂપનો સ્વાદ નથી, એ જ્ઞાનનો સ્વાદ નથી, એમ મેળવાય છે. બરાબર છે, ઇન્દ્રાદિની સંપદા વિકારો ભાસે અથવા એ સંપદા ઉપર રાગ ગુણો અંશ ઉઠે વિકલ્પ ઉઠે ત્યારે રાગાંશ ઉપજે, એની દ્રષ્ટિને તો આંશિક રાગ ઉપજે છે. જ્ઞાન તો ભિન્ન પડ્યું છે એને ભિન્ન જોવે છે, એની સમ્યક દ્રષ્ટિ ઇન્દ્ર ઇન્દ્રાસનને તો ભિન્ન પદાર્થ જોવે છે, છતાં ચારિત્રનો રાગ ઉઠે છે અને એ ઇન્દ્રાસન ઉપર એનો ઉપયોગ જાય છે, બેસવા માટે વિકલ્પ થાય છે, તો એને એનું દુઃખ લાગે છે. એ આંશિક રાગ છે, રાગાંશ છે, તીવ્ર રાગ મિથ્યા દ્રષ્ટિને એકત્વ બુદ્ધિ એ થાય અને આખે આખો રાગમય પોતાને અનુભવે એવો અનુભવ તો સ્વવિકલ્પ દશામાં, રાગ સહિતની દશામાં પણ સમ્યક દ્રષ્ટિને એ પ્રકારે તો રાગનો અનુભવ થતો. ઉલટાનો રાગાંશ પણ મારા વિકરાગી સ્વભાવથી ભિન્ન છે એવું એને જ્ઞાન થાય, એટલે એને દુઃખરૂપ અને વિકારરૂપ અને મલિનભાવરૂપ ભાસે છે. પોતાના પરમ પવિત્ર સ્વરૂપને સ્વરૂપની સરખામણી થાય છે ત્યાં, એ વિકાર છે, મલિનભાવ છે, અને આત્મા પોતે પરમ પવિત્ર સ્વરૂપે છે એ બેની મેળવણી થઈ ગઈ ત્યાં. આ મલિન છે અને પોતે પવિત્ર છે, પોતે પવિત્ર છે અને રાગાંશ છે તે મલિન છે એમ ભાસે છે, પ્રત્યક્ષ ભાસે છે, તેથી તેમાં તેને મોહ થતો નથી. કારણ શું? આવું દિવ્ય ઇન્દ્રાસન હોય, દિવ્ય વૈભવ હોય, રિદ્ધિ સિદ્ધિ, દિવ્ય રિદ્ધિ સિદ્ધિ હોય ઇન્દ્રની, છતાં ઇન્દ્રને એમાં મોહ ન થાય એનું કારણ શું? કે એના પ્રત્યે ઉપયોગ જાય ને વિકલ્પ જાય, દુઃખનું દુઃખરૂપ છે ને આ દુઃખરૂપ નિમિત્ત છે એમ એને અનુભવ થાય. બરોબર, એથી પણ એવું થાય છે, મહામુનિ હોય, વિતરાગી મુનિ હોય, નિર્ગ્રંથ મુનિ, વૈરાગના મેલના શિખરના શિખામણી પદ્મ પ્રબંધારી દેવના શબ્દો કહેવા છે. એવા છે મહામુનિ, વૈરાગ રૂપી મહેલના શિખરના શિખામણી છે. એટલો રોમે રોમે વૈરાગ છે. અહીંયા કેવળ જ્ઞાન સાધવા નીકળી પડ્યા છે, એમાં અધુરા સરી જાય અને આયુષ પૂરું થાય તો દેવલોકમાં રિદ્ધિ સિદ્ધિ વાળા દેવ થાય. છતાં પણ ત્યાં તેને મોહ ન થાય. કેમ કે અહીંથી જ ભિન્ન પડ્યા છે. પોતાના સ્વરૂપમાં રહેલી આત્મિક રિદ્ધિ સિદ્ધિ, આત્મિક વૈભવના અનુભવમાં એને બહારની રિદ્ધિ સિદ્ધિના ઉપયોગના નિમિત્તો એને દુઃખરૂપ વિકારરૂપ ભાસે છે. તેથી એને ત્યાં મોહ થતો નથી. દ્રવલિંગી મુનિ હોય, અહીંયા વૈરાગી હોય, દેવલોકમાં જાય એટલે એને મોહ થાય. બે બારમા મુનિ દશામાં, ત્યાગવાળી દશામાં છેલ્લો મોટો બે નો ત્યાગ સરખો દેખાય. બે ના પંચ મહાવ્રત 28 મૂળ ગુણ ના આચરણ સરખા દેખાય. બાહ્યાચરણ શાસ્ત્રોક્ત હોય, બિલકુલ જીનો જીનાગમ પ્રમાણ અનુસાર હોય, કાંઈ ફેર નહીં. નીર અતિચાર પાડતા હોય, દોષ ન આવે, અતિચાર મર્યાદાને ઓળંગ્યા વિના, વ્યવહારની મર્યાદાને ઓળંગ્યા વિના બાહ્યાચરણ હોય, એક દેવલોકમાં જાય એને મોહ થાય ને એક દેવલોકમાં જાય ને એને મોહ ન થાય. જેને અસંગ તત્વ સાધ્યું છે, અસંગ તત્વની દ્રષ્ટિ છે, અસંગ તત્વ જ જેને ઉપાદે છે, એને ગમે તેવા સંયોગમાં જેમ કંચનને કાટ લાગતો નથી એમ એને એ લેપાતો નથી. દેવલોકમાં નહીં લેપાય. અને અહીંયા સંયોગી દ્રષ્ટિ છે. મેં આ છોડ્યું, મેં આ છોડ્યું, મેં આ છોડ્યું, મેં આ છોડ્યું, એ સંયોગ ઉપર દ્રષ્ટિ. આટલી મારી સંપત્તિ હતી એનો ત્યાગ કરીને મેં દીક્ષા સારી રાખીને સારી રાખીને મારી હતી ને મેં છોડી, છોડી નથી હજી, તારી જ રાખી. એ દેવલોકમાં જાય છે તો એને અહીંના ઉદય ભાવો છૂટી જાય છે અને ત્યાંના ઉદય ભાવો ચાલુ થાય છે. એટલે એને ઉદય ભાવ સામાન્ય થઈ ગયા. જ્યારે સાધક જીવ છે એને અહીંયા પોતાના અનુદય એવા આત્મ સ્વરૂપ સાથેનું જે જોડાણ છે એ જોડાણ ત્યાં સાથે રહે છે, અને ઉદયનું જોડાણ સાથે રહે છે, અને આત્માનું અનુદયનું જોડાણ સાથે રહે છે. પરિણામની જે સ્થિતિ છે એ તો સામાન્ય જ રહે છે બંનેની, પણ અહીંયા ત્યાગ દેખાતો તો ત્યાં ભોગ દેખાય છે. બે વચ્ચે આટલો ફેર છે પરિણામ. એટલે મિથ્યા દ્રષ્ટિ ત્યાં એકાકાર થઈને એકેન્દ્રિયાદિમાં જાય છે, અને સમ્યક દ્રષ્ટિ પાછા ત્યાંથી મનુષ્ય થઈને બાકીનું સાધક પણ પૂરું કરીને સાધ્ય અવસ્થાને પ્રાપ્ત કરે. તેને ઇન્દ્રાદિની સદા વિકારો ભાસે, જેની પ્રાપ્તિથી અનંત સંતો તેનું સેવન કરી પોતાના સ્વરૂપનો અનુભવ કરી ભાવપાર થયા માટે પોતાના સ્વરૂપની સેવો કે જે સ્વરૂપની પ્રાપ્તિ થતા એક બે દાખલા નથી પણ અનંત સંતો થઈ ગયા. અત્યાર સુધીમાં ભૂતકાળમાં અનંત સંતો થઈ ગયા, એક બે ચાર થયા. લોકો એમ કે છે પણ આવું તો કોકને થાય, બધાને થાય ને દાદાને થાય એવું કઈક ઉપદેશ કરો ને એવું કઈક સાધન ગોઠવો ને એવી કોઈ વ્યવસ્થા કરી દો. થાય, ભલે ઓછાને થાય છે તો પણ અનંતાને થયું છે. એવું નથી કે બે ચાર ને થયું છે ને પછી કોઈને થયું નથી, એવું પણ નથી. જેની પ્રાપ્તિથી અનંત સંતોષનું સેવન કરી પોતાના સ્વરૂપનો અનુભવ કરી ભાવપાર થયા, ભાવપાર થવા માટે પોતાના સ્વરૂપનો અનુભવ કરી ભાવપાર થયા, બીજી રીતે કોઈ ભાવપાર થયા એ વાત નથી, માટે પોતાના સ્વરૂપનો સેવો, તેથી કરીને પોતાના સ્વરૂપનું સેવન. શ્રી સર્વજ્ઞદેવે સર્વ ઉપદેશનું મૂળ આમ કહેલું છે કે જો એક વાર સ્વસંવેદન રસનો આસ્વાદી થાય તો એવા આનંદમાં મગ્ન થાય કે ફરી સ્વરની તરફ દ્રષ્ટિ કદી પણ દ્રષ્ટિ ના આવે. સર્વ ઉપદેશનું મૂળ અથવા સર્વ ઉપદેશનું કેન્દ્ર સ્થાન શું છે કે એક સ્વરૂપાનંદનો નિજાનંદનો અનુભવ કરવો, તે આ સર્વ ઉપદેશનું સ્વાનુભૂતિ છે. એ સર્વ ઉપદેશના કેન્દ્ર સ્થાને કોઈ વાત હોય તો સ્વાનુભૂતિ. ગુરુદેવ એમ કહેતા કે બાર અંગનો સાર અને તેથી એ વાણીમાં સ્વાનુભવને જ સમસ્ત જીન શાસન કહેવામાં આવે, આખું જીન શાસન એમાં સમાય સમસ્ત એમ કહી દીધું. બધું આવી ગયું એક માણસ એક અબજ રૂપિયા કમાણો તો એ 10-15 કમાણો કે ન કમાણો, આવી ગયા અંદર 10-15, અથવા એને નુકસાન કઈ નથી ગયું એમ આવી ગયું કે ન આવી ગયું, ચાલો જે કમાણો એમાં એને નુકસાન નથી થયું એમ આવ્યું કે ન આવ્યું, તો સ્વરૂપનો લાભ થયો એમાં એને રાગાદીનું નુકસાન ન થયું. નુકસાન છે તો રોજ ઉઠી ને હું કરવા કરો છો આ પ્રશ્ન કરો છો, રોજ નમસ્કાર, રોજ ભગવાનની પૂજા
છતાં એની અંદર અભિપ્રાય શું છે,
કયા અભિપ્રાયથી કરવામાં આવે છે, તમારો દ્રષ્ટિકોણ શું છે, દ્રષ્ટિકોણ એમાં ધર્મ સમજીને એ કરવામાં આવે છે કે આ ધર્મ નથી પણ ધર્મ સુધી પહોંચાતું નથી તેથી ઉપયોગ કાં શુભમાં રહેશે ને કાં અશુભમાં રહેશે, તો અશુભ અશુભમાં રહેવું એ યોગ્ય છે કે શુભમાં રહેવું એ યોગ્ય છે, એમ એની વહેંચણી છે, કઈ રીતે એની વહેંચણી છે, પાછળ શું અભિપ્રાય છે. જે જીવ પોતાના સ્વરૂપના અનુભવનો પુરુષાર્થ કરતો હોય અથવા જેને થતો હોય એને તે પુરુષાર્થ જયારે મંદ ગતિ પરિણામને પામે ત્યારે એને શુભ વિકલ્પની ઉત્પત્તિ થાય, પછી એ શુભ વિકલ્પની ઉત્પત્તિમાં કોઈ પણ શુભ ઉપયોગની ક્રિયા હોય શકે, કોઈ નિયમ નથી, આ જ હોવી જોઈએ, એને પૂજા જ હોવી જોઈએ, એને શાસ્ત્ર વાંચન જ હોવું જોઈએ, એને ભક્તિ જ થવી જોઈએ, એને દયાનો જ વિકલ્પ આવવો જોઈએ, એને દાનનો જ વિકલ્પ આવો, એવો કોઈ આ નિયમ નથી, કોઈ ને કોઈ શુભ બસ આટલો નિયમ. એ જ જીવને પુરુષાર્થ ઉગ્ર થાય તો તે રાગની હાનિ થઈને, તે રાગની હિંસા થઈને, એનો નાશ થઈને વિતરાગ ભાવને પ્રાપ્ત કરે, શુદ્ધોપયોગને પ્રાપ્ત કરવામાં આવે છે તો મટાડવા યોગ્ય ને મટાડ્યું કે નહીં મટાડવા યોગ્ય ને મટાડ્યું મટાડવા યોગ્ય વિકલ્પ જે બધા બધા વિકલ્પે છે એટલે એને વ્યવહાર કર્યો છે કે એમાં પણ એમ જ કહેવા માંગે છે બીજું કઈ કહેવા માંગતા શાસ્ત્ર વાંચન માં પણ એ છે પૂજા ભક્તિ માં પણ એ જ વાત છે જ્યાં જ્યાં તત્વ નો વિષય છે એ બધો વ્યવહારમાં ઓછા વધતા અંશે ગોઠવવામાં આવ્યો છે તો કહે છે કે સર્વજ્ઞ દેવે જે ઉપદેશનું મૂળ બતાવ્યું છે એ મૂળમાં એક વાર જઈને સ્વસંવેદન રસનો આસ્વાદ થાય આત્માના શુદ્ધ જ્ઞાનના રસને એક વાર વેદે અનુભવ કરે તો એ વખતે એને એવો આનંદ ઉગે આનંદનો ફુવારો અંદરથી ફૂટે એવી એની મગ્નતા થાય આનંદમાં પણ એ લીન થઈને આનંદનો અનુભવ કરે કે એ આનંદની આગળ એને એ આનંદ છોડીને બીજો આનંદ કુદરતી આનંદ મેળવવા જેવો છે એની પર ઉપર કુદરતના દળની સન્મુખ થતા આનંદ આનંદ અનુભવમાં થાય છે અને એની સન્મુખતા છોડીને ઉપયોગ થાય તો એમાં પ્રત્યક્ષ દુઃખનો અનુભવ થાય છે તો જ્યાં શાંતિ ને અશાંતિ પ્રત્યક્ષ અનુભવ ગોચર થતી હોય ત્યાં એને વિવેક ન થાય એ પ્રશ્ન રહેતો એક બાજુ ઉપયોગ જાગતો હોય બીજી બાજુ શીતળતા આવતી હોય તો દાઝવા ઉભો રહે બળવા ઉભો રહે કે શીતળતા બાજી જાય પ્રમોદિત થયેલા જોવામાં આવે એ પણ એક અવતારી છે એ પણ મનુષ્ય છે પુરુષ પર્યાય પ્રાપ્ત છે એનું પણ ચરણ કર્યું બંને ભગવાનની ભક્તિ કરે ભગવાનનો જન્મ થાય એક સૌધર્મ ઇન્દ્ર અસંખ્ય તીર્થંકરોના જન્મોત્સવ મનાવે એક બે વાળની સાક્ષાત બાલ તીર્થંકરો હોય છે ત્યારે એમના જન્મોત્સવમાં આવે છે ઉદય ભાવે ઘણી ભક્તિ થાય 32 લાખ વિમાનનો સાહેબ છે કેટલા અને એક વિમાનમાં અસંખ્ય દેવ છે અને પુસ્તકા 64 કરોડ 70 કરોડ છે હિન્દુસ્તાનમાં પણ પ્રાઇમ મિનિસ્ટર થાય તો પારો ફાટી જાય એક વિમાનમાં અસંખ્ય દેવ એવા 32 લાખ 1-2 હજાર ને 32 લાખ વિમાન ખાલી લાગે મારાથી આ બધું ખાલી શૂન્ય છે મારામાં બધું ભર્યું છે એ સિવાયનું બધું મારાથી ખાલી છે ખાલી ખાલી લાગે ઘરમાં એકલો રહી જાય ને બધાનો કોઈ એક્સિડન્ટ થાય ને બધાનો પોતે એકલો રહી જાય ખાલી ખાલી લાગે એમ એને ખાલી જ લાગે ઉતા તો ડ્રોન ખાલી લાગે એ સૌધર્મ ઇન્દ્ર 12માં એકનું પણ છે છતાં પગે ઘોઘરા બાંધી નાખે 32 લાખ વિમાનમાં સાહેબ છે એ નાચવા માટે ઘોઘરા બાંધીને જેમ નાચનારી ઘોઘરા બાંધે એટલો બાલકૃષ્ણ કરવાનો અભિમાન છે. હજુ તો ચોથે ગુણ સ્થાને છે, પોતે ચોથે ગુણ સ્થાને છે, બાલકૃષ્ણકર ચોથે ગુણ સ્થાને છે. એ સબ કિતાબ નો હજી ત્યાં સર્વોચ્ચ ત્યાં છે, હજી મુનિંદ ત્યાં છે. વળી મારું સંગીત તો જૂનું છે કે આજનું જૂનું છે, સંગીત કોને પહેલા થયું છે કાંઈ કાંઈ વિચાર નહીં કરતા. દસમા ભાવમાંથી ભગવાન આવેલ સૌધર મુનિંદ તો અબજોના અબજો વર્ષથી ચોથા ગુણ એ પણ એ પહેલા એને આગળના ભાવમાં પ્રાપ્ત કરીને ત્યાં ગયા હોય. દર્શનમાં તો હું મોટો છું, મેં કઈ નહીં વિચાર આવતો. એટલી ભક્તિ કરે, એટલી ભક્તિ કરે, જ્ઞાન ઇન્દ્ર ને હર્ષ માતો નથી, સમાતો નથી. એવી ભક્તિ જોઈ જોનાર ને ભક્તિ મુજબની એમાં એ દુઃખનો અનુભવ કરે છે. હરખનો નહીં પણ દુઃખનો અનુભવ. આ કઈ જાતની વાત છે? ચોખ્ખે ચોખ્ખો હરખ દેખાય છે ને તમે કહો છો કે એને દુઃખનો અનુભવ છે કે હા એમ કે દુઃખનો અનુભવ છે, હરખનો અનુભવ એને ગૌણ છે ખરેખર મુખ્યપણે એ દુઃખનો અનુભવ. જોગવણી કેવી રીતે બહાર માં દેખાય મુખ્ય, આટલું બધું મુખ્ય થયું ત્યારે તો બહાર દેખાણું, અને પેલું ગૌણ રહી ગયું ત્યારે અંદર રહી ગયું. એમ ખરું કે નહીં કે નહીં મુખ્ય પરિણતિ શુદ્ધ પરિણતિ સાધક દશામાં મુખ્ય પરિણતિ મુખ્ય વૃત્તિ તો શુદ્ધ વૃત્તિ છે. અને દેવગુરુ શાસ્ત્ર ને આશ્રિત યોગ જાય એ ગૌણ વૃત્તિ ઉપર છેલ્લી વૃત્તિ એનાથી ભિન્નતા અનુભવે છે. અને મુખ્ય વૃત્તિ અભિન્ન ભાવે અનુભવ રૂપ છે, મુખ્ય વૃત્તિ અભિન્ન ભાવે અનુભવ રૂપ છે. અને આ ભિન્ન ભાવે છે કે આ મુનિ આ મુનિ એનો નિષેધ છે, એ મુનિ એનો નિષેધ છે, એ વૃત્તિનો નિષેધ છે. અનુભવનો વિષય આ તો ગુરુજીએ આટલો ખોલ્યો સંપ્રદાયોમાં તો કોઈને ખબર નથી કે આ શું ચાલે છે. નિર્વિકલ્પ ઉપયોગ તો થાય થાય એને ખબર પડે એટલે એની ખબર ન મળે, અને સવિકલ્પ દશામાં પરિણતિ નથી એટલે એની ખબર ન મળે. પછી જે ગતાનું ગતિ બહાર ને જે ક્રિયા આ ને એ ને જે કાંઈ સંપ્રદાય રૂઢિને રિવાજને રીતિ પદ્ધતિ એ પરંપરા ચલાવે એનું નામ ધર્મ ચલાવ્યો એમ માને. ધર્મનું ત્યાં નામ નિશાન નથી, ધર્મના બાને મિથ્યાત સેવાય છે, મિથ્યાત દ્રઢ થઈ જાય છે, પ્રેત મિથ્યાત છે. એને ધર્મ માને તો બુદ્ધિપૂર્વક નવું પકડેલું પ્રેરિત છે. ગ્રહિત મિથ્યાત્વ કહો, તીવ્ર મિથ્યાત્વ કહો, એ બધું એક છે. એ તો મિથ્યાત્મક તીવ્ર થતા ગ્રહિત છે. કહે છે કે એક વાર સ્વસંવેદન રસનો આસ્વાદી થાય એનો રસ એવો અલૌકિક છે, આત્મરસ છે એવો કોઈ અલૌકિક રસ છે કે બાહ્યમાં કોઈ પણ પદાર્થ ઉપર ઉપયોગ જતા આકુળતા થાય તો વિરુદ્ધ જાય છે. આનાથી ભલે એમાં સુખની કલ્પના થાય, હોશ થાય, ઉત્સાહ થાય, આનંદ મનાય, શાંતિ મનાય, સુખ મનાય, પણ એ તમામ પ્રકાર આકુળતાના જ છે. એનાથી વિરુદ્ધ એવો આ નિરાકુળ રસ છે એનો આસ્વાદી થાય, એનો અનુભવ કરનારો થાય, એનું વેદન કરનારો થાય, તો એવા આનંદમાં મગ્ન થાય કે ફરી પરની ઉપર કદી પણ દ્રષ્ટિ આપે નહીં. એ દુઃખમાં જવા માટે ત્યાંની દ્રષ્ટિ એ કરે નહીં, એની ઉપાદ્રિતા ક્યારે કરે નહીં, એમાં એકતા ક્યારે અને કોઈ પણ પરપદાર્થને સુખના સ્થાન તરીકે, સુખના નિમિત્ત તરીકે, સુખના કારણ તરીકે શ્રદ્ધામાં શ્રદ્ધે એનું નામ દ્રષ્ટિ ન આપે. એક આત્મા સિવાય કોઈને માને નહીં, માન્યતામાં સીધી વાત આવે. માન માણસ તમે કોને માનો, ફલાણાને માનો, નીકળાને માનો, આને માનો, તેને માનો, આ કહે છે આત્માને માને છે ને બીજા કોઈને માનતો. એક જ માન્યતા, બીજી માન્યતા ગામ છે, એ તો ગામ છે, એનું માનવું એટલે હું પણ સોનગઢથી કહેવાયેલું એવું જે તત્વ છે એ તત્વમાં અમારું સરતા છે, ભાષા ટૂંકી છે. ત્યાં જે તત્વ કહેવાયું પોતાનું નામ ન લીધે, અહીંથી કહેવાનું છે. શું કે અહીંથી આ બહાર પડેલી વાત ક્રમબદ્ધ પડી હતો, કે અહીંથી બહાર પડેલી વાત છે એમ બોલતા. સ્વરૂપ સમાધિ એ સંતોનું ચિહ્ન છે. તે થવાથી રાગાદી વિકાર હોતા નથી. સ્વરૂપ સમાધિ જેને સ્વરૂપમાં નિર્વિકલ્પ દશા ઉત્પન્ન થઈ એને સ્વરૂપ સમાધિ કહેવામાં આવે છે. એ નિર્વિકલ્પ સમાધિ છે, ભલે એક ક્ષણ માત્ર છે તો પણ એ નિર્વિકલ્પ સમાધિ છે. એ નિર્વિકલ્પ સમાધિ અનંત જન્મ મરણની શૃંખલાને છેદી નાખે છે. એવી જેને સ્વરૂપ સમાધિ થઈ તે સંતોનું ચિહ્ન છે, એ સંત છે. બહારમાં સંતનો વેશ ધારણ કર્યો તે કોઈ સંત છે એમ અહીંયા ન કહે, કે આવો વેશ હોય એને સંત ગણવા, અથવા નગ્ન થાય, તમારા કપડા પહેરે, માળા પહેરે, તિલક કરે એક બાજુ મૂકો, દાઢી વધારે, વાળ વધારે એક બાજુ મૂકો, નગ્ન થાય માટે સંત છે કે નહીં એ પણ એ કોઈ વેશ નહીં. સંતોનું ચિહ્ન કે સમાધિ જેને લાગે આ વાત. ત્રણ કાળમાં અફત એ તો એને હોવું હોવું ને હોવું જોઈએ, કેમ કે સ્વરૂપ સમાધિમાં સ્વરૂપની શાંતિ વિદાય છે. અને જેણે સ્વરૂપની શાંતિ ઉત્પન્ન કરીને શાંત થયા તે સંત છે. આમ તો સો અંત એ સંત છે. જેના ભવભ્રમણનો અંત આવી ગયો, પરિભ્રમણનો અંત આવ્યો તે સંત. સો અંત અંત સહિત લીધો, એનો અંત આવ્યો, એના સંસારનો અંત આવ્યો તે સંત છે. સ્વરૂપ સમાધિ એ સંતોનું ચિહ્ન છે. ઘણી તો સૂત્ર જેવી વાગે છે. તે થવાથી રાગાદી વિકાર હોતા નથી એવું સ્વરૂપ સમાધિ પણ થતા તે જીવને રાગાદી વિકાર હોતા નથી, જેમ આકાશમાં ફૂલ હોતા નથી તેમ. આકાશને ફૂલ ઉગે જમીન જ નથી, ત્યાં આકાશ કેમ તો કે સંતોને વિકાર હોય કે વાત વાત જ કલ્પના જ કરવા જેવી રહેતી. જેણે પોતાની નિર્વિકાર ચૈતન્ય ભૂમિ જોઈ છે એ ભૂમિમાં એ ક્ષેત્રમાં નિવાસ કર્યો છે અને જે આત્મારૂપ થયા છે, ખરેખર તો આત્મારૂપ થયા છે અને એ પરમાત્મા રૂપ થયા છે, એટલે પોતાને પરમાત્મા સ્વરૂપે અનુભવે છે. અલ્પ રાગાદી વિકાર છે એ એક ન્યાય નથી એમ કહેવામાં આવે છે. એટલે શું છે, એને એ જીવન જાણે છે, એને પોતાના સ્વરૂપમાં સમાવેશ એના ભાવમાં નથી. અને એ રસકસ વગરના નિરસ્થિને એવા છે કે હવે એ ટળી જવાના છે એને નથી એમ કહેવામાં આવે છે. આ આ ઝાડ છે એનું મૂળ કપાઈ જાય ત્યારે પાંદડા લીલા રહે છે ને. હજી ઝાડ તો લીલું છે ને, તમે કહો કે ઝાડ ભરી ગયું, મૂળમાંથી કાપી નહીં, ઝાડનો નાશ કર્યો છે. પણ તમે ઝાડનો નાશ કર્યો તો આ પાંદડા લીલા કેમ રહીએ? એ લીલા છે, દેખાવે લીલો છે. હવે કાંઈ એમાં લીલા પણ વધે એવું પછી એમાં કાંઈ પાંદરે ફરવું કાંઈ નીકળો એમાં કાંઈ થાય એ સુકાવા ખાતર એ ન્યાય સમય દૃષ્ટિને પણ વિકાર નથી એમ કહેવામાં. બચાવ કરવા માટે વાત એ જેટલો એને વિકાર ઉત્પન્ન થાય છે એનો ખેદ છે એ ટાળવા માટે અવિરતપણે પુરુષાર્થ કરે છે. એનો એને પ્રમાદ નથી, એ બધું એના બીજા પડખા ઘણા છે. એ બધા ન્યાયની બધો ન્યાયનો વિષય છતાં એક ન્યાય અભિપ્રાય ફરી ગયો છે. જેને એક રાગને જેણે પહેલા રાગને મિત્ર જાણ્યો હતો એ જ રાગને વિતરાગ માર્ગમાં આવતા જે દુશ્મન જાણે છે એ આખો અભિપ્રાય ફરી ગયો. પછી એ સંબંધ કાયમી ટકવાનો, એ સંબંધ છૂટી જવાનો, એટલે એને નથી એમ કહેવામાં આવે. બહુ જોરથી વાત કરી છે. તે થવાથી એટલે સ્વરૂપ સમાધિ થતા નાગાદી વિકાર એને હોતા નથી જેમ આકાશમાં ફૂલ હોતા નથી. પણ આકાશમાં તો સર્વથા ફૂલ નથી, અને અહીંયા સર્વથા નથી. દ્રષ્ટાંત તો બહુ જોરદાર આવી જાય. આવું કહેવા પાછળ હેતુ શું છે? આ વિચાર વિચારવા યોગ્ય કોઈ વાત કે જે મુખ્ય પરિણતિ છે એનું એનું એની મહિમા દર્શાવતી છે. માર્ગની ભક્તિ છે આ, ઠીક. સમ્યક દ્રષ્ટિ સાધકની ભક્તિ કે માર્ગની ભક્તિ છે, અને પરમાત્માની ભક્તિ તે સાધ્યની ભક્તિ છે. ઉપાયની ભક્તિ ને ઉપેયની ભક્તિ બે ભેદ છે. માર્ગ છે તે ઉપાય છે, અને જે સાધ્ય પરમાત્મા પદ છે તે ઉપેય છે, માર્ગની ભક્તિ છે. માર્ગ પણ એવો મહાન છે, માર્ગ પણ એવો સુંદર છે, નિર્વિકાર છે, શુદ્ધ છે, એ પણ ભક્તિ કરવા જોઈએ. તેથી સાધકની ભક્તિ તે માર્ગની ભક્તિ છે એમ એ વાત લીધી. મહિમા દેહ અભ્યાસનો નાશ, અનુભવ પ્રકાશ, એ આ તો આચાર્યો કરે છે, આ તો પોતે સમય દ્રષ્ટિ છે. નિર્જરા અધિકારમાં કુંકુંદાચાર્ય ભરતચંદ્રાચાર્ય એમણે પણ મહિમા કર્યો, મોક્ષ માર્ગનો મહિમા કર્યો છે. જગન્ય ભાવે ભલે અહીંયા જ્ઞાન પ્રવર્તે છે તો પણ એને બંધન નથી, એને નિર્જરા છે. નિર્જરા અધિકાર કહેવો છે ને, એને નિર્જરા છે એમ કહેવામાં આવે. બહુ કડક વાત કરી છે, બહુ ભાગ લોકોને તો ન સમજાય એવી વાત કરી છે કે પૂર્વ કર્મ ના લઈને કર્મને કારણે ભોગ ભોગનો સંયોગ છે. પર અપરાધ જનિત દોષ તને થી શું કહ્યું છે?
પર અપરાધ જનિત દોષ
એ પરને કારણે તને દોષ નથી. હું તારા આત્મામાં છો શ્રદ્ધાથી જ્ઞાનથી આચરણ, તો પર અપરાધ જનિત દોષ તને તને નિર્જરા છે. સમ્યક દ્રષ્ટિને નિર્જરા છે એટલી બધી વાત છે. પરંતુ અત્યારે તો એ દ્રષ્ટિ બિલકુલ નથી, સંપ્રદાયમાં નથી અને અનુભવમાં નથી. અત્યારે તો કોઈ ચક્રવર્તી સમ્યક દ્રષ્ટિ હોય તો એ કોઈ માનવા તૈયાર નથી. રામચંદ્રજી જેવા પાત્ર હોય તો કોઈ માનવા તૈયાર નથી. હા, ઇતિહાસમાં ભૂતકાળમાં થઈ ગયા એટલે ભલે બધા ભક્તિ કરે, બાકી સામે આવે તો ચિત્તવ્યું ઠેકાણે રહે. આવા રાજા મહારાજા આટલું બધું રાજપાટ ભોગ આને તમે એમ કરશો કે આ ભગવાન જેવા પુરુષ છે, આ કેવી વાત છે તમારી? બાહ્ય દ્રષ્ટિમાં બાહ્ય સંયોગની એટલી મુખ્યતા થઈ જાય કે એની મૂળ પરિણતિ તપાસવી, સમજવી, ઓળખવી, પરીક્ષા કરવી એ બહુ મોટો વિષય થઈ જાય છે, મોટી વાત થઈ પડે. એનું ભવન ખરી ગયું છે એમ કહેવાય. લોકો નથી કહેતા ગાંડો થાય ત્યારે એમ કહે છે, આપણે ત્યાં કોઈ પાગલ થાય ત્યારે એમ કહે છે, આનું હવે ભવન ખરી ગયું છે. ભવન એટલે પરિણમ, ભવ થવું પરિણમવું એમ. એનું ભવન અંદરમાં ખરી ગયું છે, પોતાનું પરમાત્મ સ્વરૂપે એનું નિવાસ સ્થાન થઈ ગયું છે અને બહારમાંથી બધે ઉઠી ગયો છે, ઉઠી ગયો છે એમાંથી એમ ખરેખર પ્રવૃત્તિઓના શ્રીમદજીએ ના પાડી, સૌભાગભાઈ ના પાડી, જુઠાભાઈને ના પાડી, બહુ બે નજીકના પાત્ર જેને માટે આજે એમના અનુયાયીઓમાં એમ કહેવાય છે કે એમને તો સમ્યક દર્શન થઈ ગયેલું, ત્યારે નહીં પણ પછીથી થઈ ગયેલું. એમાં સૌભાગભાઈને તો સંભવ દેખાય છે એમની જે મૃત્યુ વખતની અવસ્થા જોઈ ત્યારે એમણે સંપ્રદાયના મુનિઓ સાથે એને સરખામણી કરી છે કે આ જે મોટા મોટા મહામુનિ કહેવાય છે એની જેવી સમાધિ દશા મૃત્યુ કાળે ન હોય એવી સુભાષભાઈની મૃત્યુ દશા હતી. એમ જીવન બહુ તો ઘણા પાત્ર હતા, એકદમ અત્યંત પાત્ર જીવનના સમાધાન. અને શ્રીમદજીને વિચારણા ઉગવાનું નિમિત્ત થયેલા એમ તો ઉપકાર માન્યા, એ જગ્યાએ ઉપકાર માન્યા સ્વભાગભાઈ. મુંબઈમાં વેપાર ચાલે, મુંબઈમાં આવવાની દુકાને આવવાની મને નહીં, વેપાર એને મુંબઈમાં એને ઘરે આવવાની. ગડબડ છે, તકલીફ છે એટલે કારણ આપ્યું છે કે અમારી વિચાર શ્રેણી પરિપૂર્ણ વિતરાગતાની શ્રેણી છે. પૂર્ણ વિતરાગતા, પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત ચાલી છે એ પૂર્ણ વિતરાગતાની વિચાર શ્રેણીની સામે તમે અમારી પ્રવૃત્તિ જોઈને રખે હંમેશાનું કારણ છે. માટે અહીંયા આવવાની તમને આજ્ઞા નથી એમ ચોખ્ખું. થોડા વખતમાં અમે નિવૃત્તિ અર્થે ગુજરાતમાં આવતા હતા, મધ્ય ગુજરાતમાં વડોદરાના અમદાવાદ નિવૃત્તિ ક્ષેત્રે આવવાનું થશે ત્યારે તમને જણાવશું. ક્યારે મળશે ત્યાં મળશે, અહીંયા નહીં. બાહ્ય દ્રષ્ટિમાં તો નિર્ણય રહેવો, સ્થિર રહેવો નિર્ણય કઠણ છે. તો બહારની અવસ્થા લગભગ ત્યાગી જેવી, જેમ સુધી પણ એટલો વૈરાગ છે, વૈરાગી જીવન વૈરાગી છે, પણ કોઈ મોટો ભાળીને ઘણા ભરી ગયા. આવી બધું સ્કાર છે, શું ખાતા પીતા છે કોની ખબર છે? એમાં તો કઈ વાંધો જોવા બધાને માટે ખુલ્લું રાખવામાં આવે, પણ ઉદયને જોવો કે આત્માને જોવો એમાં નજર જુદી જુદી છે. નજરનો વિષય છે, નજર જુદી જુદી બહુ બધું. ત્યાં પણ એને ભોગના પરિણામથી ભિન્નતા વર્તે છે, તેમાં તેને સુખ અનુભવાતું નથી ને સુખ બુદ્ધિ પણ થતી નથી. ભોગોભોગના વિષયનો પણ ઉપયોગ જાય તો પણ એને સુખ બુદ્ધિ થતી નથી, સુખનું નિમિત્ત એને લાગતું નથી, દુઃખ નિમિત્ત લાગે છે. પોતાને પણ એ પરિણામથી આકુલતાને દુઃખ અનુભવાય છે. અને અંદરમાં જે પરિણતિ છે શુદ્ધાત્માની, એ પરિણતિમાં પોતે શિવ થતા નથી, છૂટતા નથી, પોતાનું આરાધક પણ છોડતા નથી. દિલ કરે તો ભાઈ તો હવા 5 લાખનો નફો હતો, એ 25,000 બાદ જતા જ 5 લાખનો નફો ગણવામાં આવે છે. પછી એનું નુકસાન જુદું ક્યાં ગણાવવાનું રહ્યું? એમ છે કે નહીં? એટલું બંધ ભાવ છે, એટલો બંધ ભાવ છે, પણ એ અલ્પ છે. ઉપયોગ જાય છે પણ પરિણતિ જતી નથી. એટલો બંધ થાય છે, નિર્જરા ત્યારે થાય, પરિણતિ છે એની નિર્જરા થાય છે, પરિણતના નિમિત્તે નિર્જરા થાય છે, ઉપયોગના નિમિત્તે બંધ થાય છે. અલ્પ બંધ છે એટલે નવા કર્મની આવૃત્તિ છે ઓછી છે, અને જૂના સંચિત કર્મની નિવૃત્તિ વિશેષ છે, વધુ છે. તેથી કર્મ ખલાસ થતા જાય છે, આવે છે ઓછા ને જાય છે વધારે. ઉપર એક વાસણ એવું હોય કે ઉપરથી તમે વૈર્યા કરો, નીચે મોટું કાણું પડી ગયું હોય ને નીચેથી હાલ્યું જતું હોય, તમે નાયખા કરો તો વાસણ ભરાય ને ઉલટાનું ખાલી થતું જાય, સરવાળે હાવ ખાલી થાય, કેમ કે ઉપરનું બંધ થઈ જાય છે. પછી આવૃત્તિ એક કાળે આવૃત્તિ ઘટતી જાય છે, જેમ જેમ ગુણસ્થાન વધતું જાય છે નવા બંધ ઘટતો જાય છે, નવા કર્મનું આવવું ઘટતું જાય છે, અને જવાની ગતિ વધી જાય છે. ચોથા ગુણસ્થાનથી 5મા ગુણસ્થાને ગુણ શ્રેણી નિર્દરા, એનાથી 6ઠા ગુણસ્થાને પણ ગુણ શ્રેણી નિર્દરા. ગુણ શ્રેણીનો અર્થ મલ્ટીપ્લિકેશન જેને કહેવાય, સરવાળો નહીં, 2×2 એને ગુણ કહેવામાં આવે છે, 2નો ગુણ, સ્ક્વેર જેને અંગ્રેજીમાં કહે છે, 50×50 અને 50નો સ્ક્વેર કહેવામાં આવે છે, એ સ્ક્વેર, બી સ્ક્વેર, સી સ્ક્વેર, એ ગુણ શ્રેણી નિર્જરા છે. એટલી બધી નિર્જરા વધી જાય છે અને બંધ એકદમ ઘટતો જાય છે, સાધક દશા વધતી જાય છે. આ માલનો અહીંયા પડતર છે, પછી શક્તિ પ્રમાણે ખેડી લે છે વેપારી. વેપાર પોષણ હોય તો શું કરે, હાથ જોડે બેહી રહેવું પડે. આ પોષણ થઈ ગયું છે એની રૂચિમાં અને શ્રદ્ધામાં. આત્મા પોષાણો છે, આત્મા પોષાય છે, ભોગ ભોગ રાગ અને જળ પદાર્થો પોષાતા નથી. એને પોષાતા નથી એટલે લાખ વાતે પોષાતા નથી. ક્યાંય ને આ તો ભગવાનનો રાગ છે ને, આ તો વ્રતનો રાગ છે ને, આ તો દાનનો રાગ છે, એ પ્રશ્ન નથી. રાગ પોષાતો નથી એટલે પોષાતો નથી, એમ વાત છે. એ બહુ મોટી વાત છે, પોષાય એ બહુ મોટી વાત છે ને ન પોષાય એ પણ બહુ મોટી વાત છે. એકનું સ્ટેશન એવું જ છે, બીજાનું છેલ્લું સ્ટેશન ડેસ્ટિનેશન સિદ્ધ દિશા. આટલો બધો પોષણ ઉપર વેપાર ચાલે છે ઉપયોગનો, પરિણામનો મુખ્ય વેપાર. પરિણામ તો વેપાર છે, જીવના પરિણામ છે એ વેપાર છે, જેનું પોષણ છે એનો વેપાર છે એમ કહેવાય. જેનું પોષણ નથી એનો વેપાર નથી, એ તો ખલાસ કરવાની ચીજ છે. બે ચીજ 5-25 ચીજનો બે 5 ચીજનું પોષણ ન રહ્યું, બાકીની ચીજનું પોષણ રહ્યું. હવે તમે પ્રશ્ન કરો તો પછી આનો વેપાર શું કરવા કરે, પણ એ રહી ગઈ છે અને કાઢવી છે એનો વેપાર છે. એનો ખબર પડે છે કે નહીં? હસમુખભાઈ કાપડનો એનો વેપાર કર્યો કહેવાય ખબરનો? ભાઈ કાઢવા માટે એનો પોષણ છે એનો વેપાર કરે. નાસડી બંધ માલ તો એ લાવીએ છીએ, ખબર લાવવા લાવે કોઈ નાસડી? એ તો વેપાર એ ચાલે છે, દૃષ્ટિને મુક્ત થવાનો વેપાર ચાલે છે. એ વાત લોકોને સમજાતી નથી, એટલે એનો મહેમા કરવામાં આવે છે. અને બીજો હેતુ એનો એ છે કે અનાદિથી જીવ અહીંયા પૂજવા છે, એને જ્ઞાનીનો સમાગમ થવા છતાં જ્ઞાનીને એ ઓળખી શકતો નથી. ઓળખાવાની પણ અહીંયા મહેનત કરી છે નિષ્કારણપુરમાંથી જ્ઞાનીઓ. એકમાં તો ઓળખવાની લાઈનમાં તો આવે તો પણ તારો ગાડીનો પાટો બદલાય નહીં. કરુણાનો યોગ છે એ બંધ છે, અને અધ્યાત્મની મુખ્યતામાં એને નિર્જરા કહેવામાં આવે છે. અધ્યાત્મ ભાવની મુખ્યતા કરવી હોય તો નિર્જરાને મુખ્ય બનીને એની નિર્જરા થાય છે એમ કહેવાય. થાય છે બે કહે છે, નિર્જરાનું પ્રમાણ વિશેષ છે, બંધનું પ્રમાણ અલ્પ છે. પણ કરુણાનો યોગની વાત ચાલતી હોય તો એને બંધ થાય છે એમ કહેવાય, પણ એટલે એની નિર્જરા નથી થતી એમ નથી કહેવાય.
બરાબર,
નિર્જરાની વાત ચાલતી હોય ત્યારે એટલી બધી નિર્જરા થાય છે, બંધ ઘણો અલ્પ છે, એને નૈવત ગણીને થતો નથી એમ પણ કહેવામાં આવે છે. બે વાત આ રીતે
ભગવાન.